யுக்தம் நித்யம் த்யாயந்தி யோகினா காமதம் மோக்ஷதம் சைவ ஓம்காராய நமோ நமஃ. அர்ஹந்தோ மங்களம் நித்யம் ஜகதி மங்களம் மங்களம் சாதவ சர்வே ஜெயின தர்மோஸ்து மங்களம் மங்களம் தேவ சர்வக்னம் நிர்க்ரந்தோ குரு மங்களம் மங்களம் வீதராக ஸ்ருத ஜெயின தர்மோஸ்து மங்களம் மங்களம் பகவான் வீரோ மங்களம் கௌதம பிரபு மங்களம் ஸ்தூலிபத்ராத்யா ஜெயின தர்மோஸ்து மங்களம் மகாதேவ்யா கோக்ஷிரத்னம் ஷப்தஜேதரவாத்மஜம் ராஜச்சந்திர மகம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம். ஸ்ரீமத் ராஜச்சந்திர ஜான் மந்திர் ராஜ்கோட் ரவிவார் தாரீக் 11 செப்டம்பர் 2011 ஸ்ரீமத் ராஜச்சந்திர வச்சனாமிருத்தி கிரம்பார் பத்ர ஸ்வாத்யாய் பத்ராங்க் 588 மும்பை சைத்ரவத் பாரஸ் ரவிவார் 1951. ஓம் ஸ்ரீ ஜீன் வித்ராகே திரவிய பாவ சயோக் தி ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે અને તે સંયોગનો વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી એવો અખંડ માર્ગ કહ્યો છે તે શ્રી જીન વિતરાગના ચરણ કમળ પ્રત્યે અત્યંત ભક્તિથી નમસ્કાર. પૂજ્ય પ્રભુશ્રી ઉપરનો આ પત્ર છે. મુનિ દશામાં જે સ્થિત છે વિતરાગના સર્વવીરતી સાધુ છે. તીર્થંકરોનો જિનેશ્વરના ઉપદેશનું સાર તત્વ શું છે? વિતરાગતાનું રહસ્ય શું છે? એ આ એક વાક્યની અંદર કૃપાળુદેવે સંકેત આપ્યો છે. શ્રી જીન વિતરાગે જે પૂર્ણ વિતરાગ થયા છે એવા જિનેશ્વર પરમાત્મા, એમણે એક ભલામણ કરી છે જગતના જીવોને. આ સંસારના પરિભ્રમણમાંથી મુક્ત થવા માટે અથવા સર્વ દુઃખોની અનંત પરંપરામાંથી મુક્ત થવા માટે એક ભલામણ કરી છે. શબ્દ ભલામણ મૂક્યો છે. જ્યારે કરુણાનો ભાવ હોય, જ્યારે સામાના હિતનો ભાવ હોય, જ્યારે અન્યના મંગલનો ભાવ હોય, અન્યના કલ્યાણનો ભાવ હોય, ત્યારે ભલામણ કરાય, ન તો કમાન્ડમેન્ટ, આ ઓર્ડર કરાય. ભાઈ, માનવું ન માનવું, કબૂલ રાખવું ન રાખવું, સ્વીકારવું ઇનકાર કરવો, એ તારી ઈચ્છાને આધીન છે. પણ અમારી આ ભલામણ. કૃપાળુ દેવે તો કોઈ એવી એવી અદભુત શૈલી વિકસાવી છે, જેમ 108 કહ્યું, ભાઈ તને હિત કહું છું, તું ભ્રમામાં, હે જીવ તને હિત કહું છું. આ જ્ઞાનીઓની શૈલી છે. આ નિષ્કારણ કરુણાનો આ એક ભેદ સમજવા જેવો છે કે નિષ્કારણ કરુણાની અંદર ક્યાંય સામા ઉપર એ સેન્સ ઓફ પઝેસિવનેસ ન હોય, આપણે તો આપણો કોક સાંભળનારો એટલે આપણે એના માલિક થઈ ગયા હોય ને એમ એની સાથે બધી આગ્રહથી વાત કરતા હોય. ઘણી વાર આવું બને છે, ઉપદેશ દેવામાં, વ્યાખ્યાન દેવામાં, પ્રવચન દેવામાં એટલો બધો એની અંદર પઝેસિવનેસ આવી જાય છે, જાણે આ મારા છે, બધા મારા શિષ્યો, મારા શ્રોતાઓને આ મારું ગ્રુપ કહેવાય ને. આ સૂક્ષ્મ ભાવો એવા જીવનની અંદર પ્રગટે છે, લક્ષમાં પણ ન આવે જો ઉપયોગની જાગૃતિ ન હોય. જો સ્વ કલ્યાણ પ્રત્યે જીવ જાગૃત ન હોય તો આવા પરિણામો એને લક્ષમાં પણ આવતા નથી. અહીંયા તીર્થંકર શ્રી જીન વિતરાગે ભલામણ કરી છે. શું ભલામણ છે? દ્રવ્ય ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની. સંયોગ છે, આખો સંસાર સંયોગ છે. શરીરથી શરૂ કરી સ્વજન પરિજન, પદ પદવી, સમૃદ્ધિ દ્રવ્ય, પૈસો, સંગ્રહ પરિગ્રહ અને આખું વર્તુળ સંસારનું, તેના સંબંધમાં આવતો બધો વૈભવ આ સંયોગ છે. સ્વભાવ નથી, શાશ્વત નથી, નિત્ય નથી, કાયમી નથી. આ પર્યાયની અંદર પણ કાળને આધીન છે, અલ્પકાલીન છે, સર્વકાલીન નથી. મારી જે કંઈ સ્થિતિ છે, મારો દેહ છે, એ સંયોગ છે, દેહ માત્ર સંયોગ છે. એ સંયોગ પણ અલ્પકાલીન છે, કાયમ મારી સાથે રહે નહીં. એમ સ્વજન પણ ન રહીએ, એમ સંબંધી પણ ન રહીએ, એમ સંગ્રહ પણ ન રહીએ, એમ પરિગ્રહ પણ ન રહીએ, અને એમાંય હાનિવૃદ્ધિ થયા જ કરે, સતત બદલો થયા જ કરે. આને કહેવાય સંયોગ, કે જેમાં વિયોગ થયા જ કરે. સંયોગ વિયોગ, સંયોગ વિયોગ, સંયોગ વિયોગ ચાલ્યા જ કરે. પ્લસ માઇનસ, પ્લસ માઇનસ, અમુક વસ્તુનો વધારે, અમુક વસ્તુનો સંયોગ થાય, અમુક વસ્તુનો વિયોગ થાય. આ સંસાર છે. સંસારનું સ્વરૂપ એક શબ્દમાં સમજવું હોય તો સંયોગ. ઇટ ઇઝ નથિંગ બટ ધ કોઇન્સિડન્સ. આખું જીવન છે એ જોગ સંયોગનો ખેલ છે. આપણે એની સાથે એટલી બધી આસક્તિ લગાવીને બેઠા છીએ, એટલો બધો આપણો એની સાથેનો મમત્વનો અને આસક્તિનો ભાવ જોડાઈ ગયો છે. આ મારું છે, મારું છે, મારું છે. અરે સંયોગ છે. સંયોગ એનો મતલબ જ કે આપણે આધીન નથી, કોઈ બીજાને આધીન, એનું નામ સંયોગ. સ્વને આધીન, એનું નામ સ્વભાવ. પરને આધીન, એનું નામ સંયોગ. આ સંયોગનું સ્વરૂપ દ્રવ્ય રૂપે પણ છે અને ભાવ રૂપે પણ છે. દ્રવ્ય રૂપે પદાર્થનું, સંબંધોનું હોવાપણું આ દ્રવ્ય છે, અને ભાવ રૂપે એની સાથે આપણી આસક્તિ, આપણું મમત્વ, એની સાથે આપણી મૂર્છા ભાવ, આ ભાવ છે. સંયોગથી બે રીતે આપણે જોડાયેલા છીએ, એક દ્રવ્યથી અને બીજો ભાવથી. અને કેટલીક વાર દ્રવ્ય કરતા ભાવથી સવિશેષપણે આ જીવ જોડાયેલો છે, અને આ જ એના રાગ દ્વેષનું કારણ, એના કષાયનું કારણ, એની મૂર્છાનું કારણ એ છે કે એ સંયોગ સાથે ભાવથી જોડાયેલો છે. એટલે દ્રવ્ય છૂટી જાય છે એટલે એને ખેદ થાય છે, અફસોસ થાય છે, આર્ત ધ્યાન થાય છે, રૌદ્ર ધ્યાન થાય છે, અધોગતિના કર્મો બાંધે છે, જીવ નીચ ગતિના કર્મો બાંધે છે. કારણ કે એ જે છૂટી ગયું છે એનાથી સહન થતું નથી, અને જે નથી મળ્યું એ પણ સહન થતું નથી. મને આ કેમ ન મળે, મને આ જોઈએ, મને આ જોઈએ, મને આ જોઈએ. નાનો છોકરો એમ કે મને મોબાઈલ જોઈએ, આ સંયોગ નહીં થાય તો હું નહીં જીવું, મોટર બાઇક નહીં મળે તો હું નહીં જીવું. નાના નાના છોકરા આપઘાત કરે છે, વાત વાતમાં તણખલા જેવી વાતની અંદર જીવ છોડવાની વાત રમત વાત થઈ ગઈ છે. જીવ સંસારના પદાર્થો પ્રત્યે કેટલો મૂર્છિત છે. જગતમાં તો કેટલા પદાર્થો છે, અનંતો છે, બધા કંઈ આપણને મળે જ એવું નથી. એનું સૂત્ર તો તારા પ્રારબ્ધને આધીન છે, એટલે સંયોગમાં હશે તો મળશે, નહીં તો નહીં મળે. પણ હું જોઈને એવો ભાવ કરું કે મને નહીં મળે તો મારાથી નહીં ચાલે, એના વિના હું નહીં જીવું. નથી મળ્યું એને પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, અને જે પ્રાપ્ત છે એને ગુમાવવાની આપણી તૈયારી નથી. એમાં હાનિ થાય એ આપણને મંજૂર નથી. આ સંયોગ સાથે આપણે દ્રવ્યથી પણ જોડાયેલા છીએ, ભાવથી પણ જોડાયેલા છીએ. જિનેશ્વર વિતરાગ પરમાત્માએ એક આની અંદર યુક્તિ આપી છે કે આ સંયોગની સાથે તારે દ્રવ્ય અને ભાવ બંનેથી, દ્રવ્ય અને ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કરી છે. જીવ ગોથા ખાઈ જાય છે ફિલોસોફીની અંદર, અહમની અંદર, સ્વચ્છંદની અંદર. પોતાને વિશે બહુ જાણકારી છે એના ઉપર, એને માને કે મારે ભાવથી કાંઈ નથી એટલે દ્રવ્યથી કાંઈ વાંધો નહીં, છૂટવાની જરૂર નથી, અમારો સંસાર અમને નડતો. આવું ઉચ્છૃંખલતાનું ડાપણ અત્યારે ચારે બાજુ જોવા મળે છે. આ બુદ્ધિનો વિપર્યાસ છે. જિનેશ્વર પરમાત્માએ જે ભલામણ કરી છે એનો આશય પકડાયો નથી. એ કહે છે કે દ્રવ્યથી ને ભાવથી, દ્રવ્ય ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે. હાથ નોંધમાં પરમ કૃપાળુ દેવે એક વાક્ય મૂક્યું છે કે સર્વસંગ મહાઆશ્રવ છે. સર્વસંગ મહાઆશ્રવ છે. સંગ નિષ્કારણ ઉપાધિ કરે છે, માટે મને આ સંગ બાધાકારક નહીં થાય, મને વાંધો નહીં આવે. હું જાણું છું એનું સ્વરૂપ, મને ખબર છે આ પર છે, આવું બફમમાં રહેવાનું નથી. એ સામાન્ય જીવ માટે નહીં. અહીંયા જિનેશ્વર વિતરાગ ભગવંતે જે કહ્યું છે એ શબ્દને સમજવા પ્રયત્ન કરીએ, તીર્થંકરના બોધનું રહસ્ય સમજીએ, મર્મ સમજીએ, આશય સમજીએ. પરમ કૃપાળુ દેવ જેવો કોઈ પરમ જ્ઞાની આપણને તીર્થંકરના વચનનો મર્મ કહે છે અને તે સંયોગનો વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી. પુસ્તકીય જ્ઞાનીની તો વાત જ નથી થતી જે શાબ્દિક જ્ઞાની છે. પરમ જ્ઞાની ખરેખર જિનેશ્વરોએ આગમની અંદર જેની જ્ઞાની દશા કીધી છે, સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન, એને પણ તીર્થંકરની ભલામણ છે કે એ સર્વસંગ પરિત્યાગ કરવો. ભલે જગત એઠવત લાગતું હોય, ભલે સ્વપ્નવત લાગતું હોય, તો વળગીને રહીશમાં. ક્યાંય નથી કીધું કે તું જ્ઞાની દશા છે તારી, હવે તને જગત તો એઠવત લાગે છે, તને કઈ બંધન કરતા નથી ને, અમે તો અબંધ થઈ ગયા છીએ ને. અમે આમ આવા બફમ ને બફાટ આપણે ખૂબ સાંભળીએ છીએ. ત્યારે જ્ઞાની કહે છે કે પરમ જ્ઞાનીને પણ તે સંયોગનો વિશ્વાસ કે આ મને નહીં નડે, હું બધું જાણું છું, એ કહે છે એને પણ કર્તવ્ય નથી. આવા પરમ જ્ઞાનીના અંતઃકરણમાંથી એક ધારા નીકળે છે, અપૂર્વ અવસરે વો ક્યારે આવશે, ક્યારે થઈશું બાયાંતર નિર્ગ્રંથ જો, સર્વ સબંધન બંધન તીક્ષ્ણ છે દિને, વિચરશું કવ મહત પુરુષ ને પંથ જો. સાહેબ તમે આવી શું કામ કવિતા ગાવ છો? તમે તો પરમ જ્ઞાની છો, તમારો આત્મા તો ક્યાંય જોડાતો નથી. મહત પુરુષનો પંથ આ છે. તીર્થંકર સર્વજ્ઞ જિનેશ્વર વિતરાગ પરમાત્માનો માર્ગ આ છે કે તે સંયોગનો વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી. સંસાર ત્યાજ્ય 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 અને ત્યાજ્ય છે. કોઈ બચાવબાજી નહીં, કોઈ બાનાબાજી નહીં. કારણ એ સંગ છે, એ જ આશ્રવ છે. તત્વને સમજીએ, નવ તત્વની અંદર આશ્રવ તત્વ પરનો સંગ છે, એ જ આશ્રવ છે. ક્યારે તું જોડાઈ જઈશ, તારી સૂક્ષ્મ ભાવો ક્યારે જોડાશે એ તને પણ ખબર પડશે. આવા વિશ્વાસમાં જ્ઞાનીને પણ વિશ્વાસની ના છે તો અધકચરા અને અજ્ઞાની એવા જીવોને માટે તો કોઈ વાત જ નથી. જો વસ્તુ સાથેનો બંધ ન થાય, એ આશ્રવ ન રહે, તો એની સાથે દ્રવ્યથી પણ છૂટવું અને ભાવથી પણ છૂટવું. સંતોષ ન લેવો કે ભાવથી છૂટી ગયો છો એટલે દ્રવ્યથી ભલે રહ્યું. આત્મા ખાતો નથી એટલે ખાધા કર, તું એમ માને છે કે અબંધ અવસ્થા છે, આ વસ્તુ પર છે હું જાણું છું, એટલે ભોગવા કર. રાગ વિના ભોગવટો થાય નહીં, અને એ રાગની સૂક્ષ્મ પરિણતિ એ આત્માનો અધ્યવસાય એ જીવના લક્ષમાં આવતો નથી. બહુ કઠિન છે. એટલે કે છે પરમ જ્ઞાની પણ આવો વિશ્વાસ કરે નહીં, એને કર્તવ્ય નથી. આ શબ્દ સમજાય છે? કર્તવ્ય નથી સાહેબ. આ બધી વસ્તુ સ્પષ્ટ છે તો ભલે રહી, તીર્થંકરની ભલામણ છે કે આ કર્તવ્ય નથી, એ વિશ્વાસ તને કર્તવ્ય નથી, એટલે તારે કરવા યોગ્ય નથી. અકાર્ય કે જ્ઞાની ન કરે. એક એક શબ્દના ભાવને પકડીએ, વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ સમજાય કે સંસારમાં રહેવું તો કેવી રીતે રહેવું, પછી બાકી બધી વાતો ઘણી સરસ મજાની આવે કે હું તો સંસારમાં જડ કમળવત રહું છું, હું સંસારમાં છું, સંસાર મારામાં નથી. એ બધું કઈ રાખ, એ બધું પરિભ્રમણ લંબાવવાની ટેકનિક છે. ઉદયવશ હશે તો એની મેળે રહેશે ને, જવું હશે તો જશે, પણ તારી માન્યતામાં ન આવવું જોઈએ, તારી શ્રદ્ધામાં ન આવવું જોઈએ. આ મિથ્યા શ્રદ્ધા છે કે પર વસ્તુ મને કેવી રીતે બાંધી શકે, હું ભાવથી તો છૂટી ગયો છું. તો આ મિથ્યા શ્રદ્ધા છે અને મિથ્યા સંતા છે. 254 માં આપ્યું છે કે આ લોકની અલ્પ પણ સુખેચ્છા. આ સંકિત થયા પછી જીવને રોકાવાના જે ત્રણ કારણ છે એમાં પહેલું કારણ કે આ લોકમાં અલ્પ સુખની પણ ઈચ્છા. એ ખ્યાલ નથી આવતો જીવને, સુકામી દ્રવ્યથી ન છોડ્યું, ભાવથી છોડ્યા પછી એમાં સુખ બુદ્ધિ અજ્ઞાતપણે પણ રહેલી છે અને એ બંધનું કારણ બન્યા વિના. એટલે કહ્યું જ્ઞાનીએ કે ત્યાં જે તારી સમતા છે સંયોગોની વચ્ચે, એ સમતાને મિથ્યા સમતા કીધું. 254 માં શબ્દ છે મિથ્યા સમતા. દ્રવ્ય ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કરે છે, ઠેક ઠેકાણે ઠોકી ઠોકીને કહ્યું છે. તીર્થંકરના ઉપદેશને કૃપાળુદેવ આવો શબ્દ મૂક્યો છે 537માં, ઠોકી ઠોકીને કીધું છે. એક આ જીવ જો સમજે તો સહજમાં મોક્ષ છે, નહીં તો અનંત ઉપાય નથી. અને સમજવાનું આ છે, ભ્રમણામાં ન જઈએ, ભ્રાંતિમાં ન જઈએ, પરમાત્માના વચનની બહાર ન જઈએ. સર્વસંગ પરિત્યાગ કીધો છે તો કીધો જ છે, પછી કોઈને નથી એટલે મહાન જ્ઞાની છે. આવી ભ્રમણામાં આપણે રહેવાની જરૂર, કેમ કે એને ખબર નહીં પડે, આપણને તો પછી. તીર્થંકર કહે છે એને પણ આ દ્રવ્ય, આ સંયોગનો દ્રવ્ય અને ભાવથી છૂટવાની ભલામણ કરી છે, તેનો વિશ્વાસ, તે સંયોગનો વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી. તો જ્ઞાનીને કર્તવ્ય શું? ક્યારે છૂટીએ તે આ અપૂર્વ અવસર છે, એ પરમ જ્ઞાનીના કર્તવ્યનો પંથ છે. દેહે પણ કિંચિત મૂર્છા નવ જોયજો, આ કર્તવ્યનો પંથ. જેમ જ્ઞાન છે એ જ્ઞાનનું ફળ વિરતિ છે. એ તીર્થંકરનું વચન સત્ય છે. કૃપાળુદેવ લખે છે જ્ઞાનનું ફળ વિરતિ છે. જ્ઞાનનું ફળ ક્યારેય ભોગ ન હોઈ શકે, ઉપભોગ ન હોઈ શકે, સંગ ન હોઈ શકે. સંગમાં રુચિ, સંગમાં રસ, આરામ પરિગ્રહ વધારતા રહેવું આ જ્ઞાનની નિશાની નથી. પરમ જ્ઞાનીને પણ જીનેશ્વર વિતરાગ પરમાત્માએ અહીંયા ભલામણ કરી છે, પણ ચેતવ્યા છે કે કર્તવ્ય તમને આ કર્તવ્ય નથી. કર્તવ્ય નથી એટલે તમારો ધર્મ નથી. આનો વિશ્વાસ કરવો, એ વિશ્વાસ કરવો પણ નહીં, અને વિશ્વાસ કરવા માટે કોઈને પ્રેરણા પણ ન કરવી, એ પણ જીનેશ્વરના માર્ગથી વિપરીત પ્રરૂપણા છે. આને કહેવાય ઉત્સૂત્ર પ્રરૂપણા, અને એના જેવું જગતમાં કોઈ પાપ નથી. જે જીનેશ્વર વિતરાગ પરમાત્મા આ સર્વજ્ઞ છે, એમણે જે આ ભલામણ કરી છે એથી વિપરીત હું કોઈને પ્રેરણા કરું કે ના ના વાંધો નહીં, સંયોગ ભલે તું જાણે છે, તું જાણી લે બધું, આ પર છે. બુદ્ધિથી ધર્મ ક્યારેય થઈ શકે નહીં, એટલે સમ્યક દર્શન એનો આધાર છે. દંશણમ મૂલ્લો ધમ્મ, ભગવાન કુંદકુદાચાર્ય કહ્યું, દંશણ એટલે દર્શન એટલે શ્રદ્ધા. ધર્મનું મૂળ, ધર્મનું અધિષ્ઠાન, ધર્મનો આધાર શ્રદ્ધા છે, તર્ક નથી, બુદ્ધિ નથી. આપણે તર્કમાં સમજાઈ ગયું અથવા ન સમજાયું એના આધાર ઉપર જ આપણા બધા લેખા જોખા ને ગણિત ચાલે છે. અરે તને ન સમજાય તો ધર્મનું સ્વરૂપ જુદું છે અને સમજાઈ ગયું હોય તો જુદું છે, કેમ કે સમજાયું છે તારી બુદ્ધિના પ્રમાણમાં તને સમજાયું છે, આગળની બુદ્ધિ નથી. એટલે તને એમ થાય કે ઇતિશ્રી ફાઇનલ છે, કદાચ કોઈક બીજો વધારે તર્ક લઈને આવે તો તું એમ કે હું કાલ સમજ્યો તો એ ખોટું હતું, એનો ભરોસો ન કરાય. ભરોસો સર્વજ્ઞના વચનનો કરાય, વિતરાગની વાણીનો કરાય. તે સંયોગનો વિશ્વાસ પરમ જ્ઞાનીએ પણ કર્તવ્ય નથી એવો અખંડ માર્ગ કહ્યો છે. જો માર્ગનું સ્વરૂપ અખંડ, આ માર્ગ ક્યારેય ખંડિત થતો નથી. કોઈ પણ બીજું પરિબળ આ માર્ગ અખંડ છે એટલે અનંતા જ્ઞાનીઓથી ચાલ્યો આવેલો સનાતન અને શાશ્વત એનું સ્વરૂપ છે, આ અખંડ છે. ઉપદેશ સાયમ એક શબ્દ છે, કરવાળની ધાર જેવો માર્ગ અખંડ છે, એ ક્યારેય એ ધાર તૂટતી નથી. વ્યવહારની અંદર જ્યારે કોઈ પણ પ્રકારનું છેદન ચાલતું હોય લોખંડનું, ત્યારે એના ઉપર તેલની કે પાણીની ધાર થતી હોય અને ધાર ક્યારેય તૂટે નહીં, તૂટે તો લુકામ અટકી જાય. એને અખંડ ધાર. એ પ્રકારે ક્યારેક સ્નાતર પૂજાની અંદર જો આપણે જોયું હશે તો ભગવાનના અભિષેક પછી એની પૂજાની ધારા થાય છે સાત, અને એની અંદર એના હાથમાં જે કળશ છે એની ધાર પ્રભુ ઉપરની એ સ્તોત્ર સાથે, સ્તોત્રનો પાઠ છે ત્યાં સુધી ધારા ખંડિત થવી જોઈએ ને, એટલે બાકીના લોકો એમાં પૂર્ણિ કરતા જ હોય છે. આ આખો અખંડ માર્ગ, શાશ્વત સનાતન, કરવાળની ધાર જેવો ક્યારેય તૂટે નહીં એવો અખંડ માર્ગ, એટલે સંયોગનો દ્રવ્ય અને ભાવથી છૂટવાની ભલામણ કરી છે. આ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી, આ અખંડ માર્ગ છે. આમાં કદાચ કોઈ કાળે કોઈ એમ કહે કે તે સમયની અવસ્થા જુદી હતી અને હવે દેશકાળ બદલાણા છે, યુગ બદલાયો છે, તો કે છે માર્ગનું આ સ્વરૂપ, આ જ્ઞાનની ધારા અખંડ છે. ગમે તે કાળના જ્ઞાની હોય, આ ચોવીસીના કે પૂર્વની કોઈ પણ ચોવીસીના, સંયોગનો વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી, આ અખંડ માર્ગ. સંયોગનો વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી, આ અખંડ માર્ગ. આમાં ક્યારેય ક્યાંય કોઈ ભેદ ન આવે, આમાં ક્યારેય કોઈ ફેર ન આવે, આ અફર છે. તે શ્રી જીન વિતરાગના ચરણ કમળ પ્રત્યે અત્યંત ભક્તિથી નમસ્કાર. જો ભગવાનને નમસ્કાર કર્યા છે પણ ભગવાનનું સ્વરૂપ સમજીને, ભગવાનનો બોધ સમજીને કર્યા છે, કે ચરણ કમળ પ્રત્યે અત્યંત ભક્તિથી નમસ્કાર. જ્યારે નમસ્કાર કરે છે ત્યારે પ્રભુનું કયું સ્વરૂપ છે, તો પ્રભુનું બોધ, કે આ સંયોગોનો વિશ્વાસ કર્તવ્ય નથી. દ્રવ્યને ભાવથી છૂટવું, દ્રવ્યથી છૂટાય તોય ભાવથી છૂટવું અને ભાવથી છૂટાય તોય દ્રવ્યથી છૂટવું, આનો સંગ એ પણ નિષ્કારણ ઉપાધિ આવે છે. આ સંગ હોય એ પણ એક આશ્રવ છે, અદ્ભુત વાત છે. જૈન દર્શનના તત્વો એક અરહંત દશા પામે છે જીવ, અને શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરે છે 13મા ગુણસ્થાનક ઉપર. ઘાતી કર્મની તમામ પ્રકૃતિઓનો ત્યાં ક્ષય છે, બંધનું કોઈ કારણ નથી. હવે કર્મ ભલે ને રહ્યા બાકીના, છતાં એ શરીરનો સંયોગ અરિહંત પરમાત્મા સ્થિર રાખવાની ઈચ્છા કરતા નથી. અશરીરી અવસ્થા જ પ્રાપ્ત કરવી છે, દેહનો સંયોગ પણ કર્તવ્ય નથી. 14મું ગુણસ્થાનક, સાહેબ શું કામ આપ્યું, 13મે પૂરું થઈ ગયું તમારું બધું, હવે આત્માના વિકાસમાં કઈ ઉણપ છે, ચાર ઘાતી કર્મોનો ક્ષય સંપૂર્ણતા થયો છે અને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એક પરમાણુને આપણે સ્પર્શતા વિનાનો આવો ચાલે છે. આવા શુદ્ધ સ્વરૂપમાં આત્મ સ્વરૂપ ભલે ને દેહ માર્યું, હવે જગતનું કલ્યાણ કરો, દેશના દીધા કરો, દેહ હવે ધારણ થાય. દેહ છે સંયોગ છે, દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ, સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ અનંત સુખ ભોગ. આ પણ આમાં બાધક છે. એટલે અરિહંત પરમાત્મા પણ એનો વિશ્વાસ કરતા માર્ગના સ્વરૂપની સૂક્ષ્મતા જો સમજીએ અને પછી ધારણા કરીએ દર્શનની, એ શુદ્ધ થાય તો સંકિત થાય. બાકીના અભિપ્રાયમાં અનુમાનમાં એ બધા પડ્યા રહેશું. કૃપાળુ દેવની આ એક અદ્ભુત કૃપા છે કે વચનામૃતના વચનોનો જેમ જેમ આપણને ગહનતાથી સ્પર્શ થશે, અંતઃસ્પર્શ આત્માની આપણી ચેતનાને સ્પર્શ થવો જોઈએ, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ. એમ જીવને તે પુરુષને નિરંતર સ્તવવામાં પણ શું પ્રગટે? આત્મ સ્વભાવ પ્રગટે. સ્તુતિ કરો સાચા પુરુષની. આ સાચા પુરુષ છે જે કે છે સંયોગનો વિશ્વાસ કર્તવ્ય નથી. કોઈ બહાનાબાજી નહીં, કોઈ બચાવબાજી નહીં, કોઈ તર્ક નહીં, કોઈ વિતર્ક નહીં, કોઈ કુતર્ક નહીં. અનન્ય શ્રદ્ધા કે સંયોગનો વિશ્વાસ થાય નહીં, દ્રવ્યથી પણ નહીં અને ભાવથી પણ નહીં. આત્મ સ્વરૂપનો નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. સમસ્ત શ્રુત જ્ઞાન સ્વરૂપ એવા દ્વાદસાંગમાં સૌથી પ્રથમ ઉપદેશ યોગ્ય એવું આચારાંગ સૂત્ર છે. તેના પ્રથમ શ્રુત સ્કંધમાં પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદ્દેશામાં પ્રથમ વાક્ય જે શ્રીજીને ઉપદેશ કર્યો છે તે સર્વ અંગના સર્વ શ્રુત જ્ઞાનના સારરૂપ છે, મોક્ષના બીજભૂત છે, સમ્યક સ્વરૂપ સમ્યકત્વ સ્વરૂપ છે. તે વાક્ય સાથે ઉપયોગ સ્થિર થવાથી જીવને નિશ્ચય આવશે કે જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છંદે નિશ્ચય કરે તે છૂટવાનો માર્ગ નથી. એટલી અદ્ભુત વાત આવે છે. આ ચારાંગ સૂત્રનો મહિમા જુઓ. અને કોઈ એમ કે શ્રીમદ તો દિગંબર હતા, લેબલ આપણે કરવું છે બધું શ્રીમદને, તાકાત છે આપણી, એને આચારાંગ સૂત્ર હોય તો ભલે, ભગવતી સૂત્ર હોય તો ભલે, ઠાણાંગ સૂત્રની પણ એને વાત કરી છે, નંદી સૂત્રની પણ કરી છે, અને ક્યાંકથી નોંધમાં કોક ભાઈની મગજની અંદર જે કઈ 15-20 નામ યાદ આવ્યા એના આધાર પર શ્રીમદનું મૂલ્યાંકન કરવાનું. વચનામૃતમાં 125 ઉપરાંત શાસ્ત્રોનો ઉલ્લેખ છે, તો એ નોંધની અંદરના 20 સૂત્રનો ઉલ્લેખ લઈ અને શ્રીમદનું મૂલ્યાંકન કરવાનું કે 20માંથી 19 દિગંબર હતા, એ તો એને યાદ રહી આવી. એનો એકાંકી દ્રષ્ટિકોણ હતો, એનો મતવાદી દ્રષ્ટિકોણ હતો લખનારનો, એટલે એને એ યાદ રહ્યું. બાકી તો આ લખ્યું છે બધું. અધ્યાત્મસારની વાત આવે છે, જ્ઞાનસારની વાત આવે છે, ભગવતી સૂત્રની વાત આવે છે, ઉત્તરાધીન સૂત્રની વાત આવે છે. આચારાંગ સૂત્રનો તો કૃપાળુદેવે 5-7 જગ્યાએ સૌ છે અને એમાં આ વાત વારંવાર મૂકી છે. આત્મસિદ્ધિની ગાથા 9માં પણ આવે છે સદગુરુની વાતમાં, કે એમાં એ વાત મૂકી છે. સૌ પ્રથમ આચારાંગ સૂત્રમાં કહે છે સર્વ જીવે આ જીવ ક્યાંથી આવ્યો છે, એ પેલું જે ઉદ્દેશા છે એ ઉદ્દેશામાં એને પરિજ્ઞ જીવ પરિજ્ઞ કહે છે. એમાં લખ્યું છે કે આ જીવ ક્યાંથી આવ્યો છે, ઉત્તરથી, દક્ષિણથી, પૂર્વથી, પશ્ચિમથી, ઉપરની દિશાએથી, નીચેની દિશાએથી, ક્યાંથી આવ્યો છે એનો વિચાર, સાચો યથાર્થ એ સમજવા માટે જ્ઞાની પુરુષ ગુરુ ભગવંત શ્રુતના આગમ આમાંથી એને મળે, એ જીવ પોતાનું સાચું સ્વરૂપ એ ગ્રહણ કરે. સર્વપ્રથમ હું કોણ છું એ વાત જેને બેસતી નથી કે હું તમામ પર્યાયથી રહિત, એટલે મારી વર્તમાન વર્તતી શરીરની પર્યાય નામરૂપ પર્યાય એનાથી પણ પર એવું આત્મ સ્વરૂપ છું, અનાદિ છું, અનુત્પન્ન છું, અવિનાશી છું, બેસતું નથી. બૌદ્ધિક રીતે બેસે છે, શ્રદ્ધાંતથી બેસતું નથી. આ સમ્યક દર્શન જ્યારે થાય ત્યારે જીવને પોતાના સ્વરૂપની, આત્મરૂપ સ્વરૂપની પ્રતીતિ થાય, દેહરૂપ સ્વરૂપની નહીં. અને તથાકથિત જ્ઞાની હોવાની જ્યારે પ્રતીતિ થાય ત્યારે પોતાના દેહરૂપમાં કહો હું કેટલો જ્ઞાની છું, કેટલા મારા શિષ્યો છે, કેટલા મારા સ્વાધ્યાય છે, કેટલો મારો વૈભવ છે, કેટલો મારો પ્રભાવ છે. આ બધું હજુ તો દેહરૂપ પર્યાયની અંદર વર્તતી એની જે ભાવ છે એની સાથે જોડાયેલું સ્વરૂપ છે, એનો જ મહિમા ગાવાની વાત ચાલે છે. અને એનો મહિમા ગાય એટલે સત્કાર મનાવવાનો, પૂજાવાનો, સિદ્ધિ પ્રસિદ્ધિ, આ અનેક પ્રકારના અધ્યવસાયો અવ્યક્તપણે પણ એ જીવની અંદર સતત એક ચાલુ જ હોય છે, ચાલુ જ હોય છે, એ ક્યારેય એનાથી છૂટી શકતો નથી. પણ હું આત્મા છું, અસંગ છું, શુદ્ધ ચૈતન્ય છું, સહજ સ્વરૂપી ચિદાનંદ છું, અને સહજમાં એક પણ વિભાવ, પર સાથેનો એક પણ ભાવ સંકલિત થઈ શકે નહીં. સહજાત્મ સ્વરૂપ, સહજ રીતે આત્માનું સ્વરૂપ છે, જેમાં કોઈ મલિનતા નથી, ન વિષયની, ન કશાયની, કોઈ મલિનતા નથી. એવું મારું સ્વરૂપ અનુત્પન્ન છે અને અવિનાશી છે. આવો એને ભાવ આચારાંગ સૂત્રની અંદર સર્વપ્રથમ કહે છે કે એને ગુરુગ્રંથથી મેળવવો. જીવની અત્યાર સુધીની સંસારની યાત્રાના કારણે એને એ ભાવ ન આવ્યો હોય, સ્વરૂપથી અજ્ઞાત છે, અજ્ઞ છે. મોટામાં મોટી વાત કૃપાળુદેવે વચનાવલીની અંદર પણ આ વાતને ઉલ્લેખ કરીને કહ્યું છે કે જીવ પોતાને ભૂલી ગયો છે, તેથી તેને સત સ્વરૂપનું ભાન થતું નથી, એમ સર્વશાસ્ત્ર સંમત કહ્યું છે. કેમ એને સત સુખ મળતું નથી, અને તમામ જીવો સુખને ઈચ્છે છે, સુખને માટે જ જીવે છે, સુખ માટેનો જ પુરુષાર્થ કરે છે, કોઈ દુઃખી થવાનું આયોજન કરતું જ નથી. અરે કદાચ ભૂખે મરવાનું આયોજન કરે તોય સુખી થવા માટે કરે, દુઃખી થવા માટે નહીં. એનું અનશન, એના વ્રત તપવાસ એ બધું લાગે કે કષ્ટ છે, પણ એની અંદર પ્રેરણા તો સુખ મેળવવાની છે. ભલે એને માર્ગ દુઃખનો લે, લોકોની દ્રષ્ટિએ લાગે કે બિચારો હેરાન થાય છે. તમે કાયાને કષ્ટ આપો છો, એ કષ્ટ આપવાનું પણ પસંદ કરે છે, કારણ કે એને સુખી થવું છે. સુખની વાત એની જુદી જુદી કલ્પના છે. સુખને ઈચ્છનારા જીવો છે, જીવને સુખ જોઈએ છે, એને સત્સુખનો વિયોગ છે. અને કહે છે કે હે જીવ, તું ભ્રમામાં, તને હિત કહું છું, સુખ બહારથી નહીં મળે, બહાર શોધવાથી નહીં મળે, સુખ અંતરની સમશ્રેણીમાં છે. અને તે સમશ્રેણી થવા માટે જગતના પદાર્થને ભૂલ, બહારનું આશ્ચર્ય ભૂલ, દિશા બદલ. આ પદાર્થનો સંગ એ સુખનું કારણ ક્યારેય હોઈ શકે નહીં, એ સંયોગ છે. પદાર્થનો સંગ એ સંયોગ છે. અને શ્રી જીન વિતરાગે એ દ્રવ્ય અને ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કરી છે. માટે કે છે ફરીથી તને હિત કહું છું, અંતરમાં જા, સુખ અંતરમાં છે. તો અહીંયા એ આચારાંગ સૂત્રની અંદર પહેલી વાત મૂકી છે કે મુક્તિના માર્ગે પ્રયાણ કરતો જીવ પેલા આ વિચારી લઈએ, અને એ વિચારવામાં શાસ્ત્રથી સમજે, ગુરુથી સમજે, પોતાના પૂર્વ જ્ઞાનથી સમજે, જે રીતે હોય પણ પેલો નિર્ણય કરે. અને એટલે મૂક્યું, આત્મ સ્વરૂપનો નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. આજ સુધી એને આત્મ સ્વરૂપનો નિશ્ચય કરવામાં અનાદિથી આ ભૂલ છે. શેની ભૂલ છે? પોતાના સ્વરૂપનો નિશ્ચય થવામાં. શું પોતાનું સ્વરૂપ? હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, ખરું, પણ ખોટું શું છે કે કોના સંબંધે આ વડગણા છે? બસ આ વડગણા સંયોગ, રાખું કે એ પરિહરું. હવે રાખવા કે પરિહરવા એ એની પાસે પ્રશ્ન છે, પણ જો સાચું સ્વરૂપ સમજાય, ખરું સ્વરૂપ સમજાય, તો આ પ્રશ્નનું સમાધાન મળી જાય. અને આ માટે થઈને શું કરવું? એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જોકે તો કે છે, તે પ્રાપ્ત કરવા વચનકોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો તે જેણે. તો નિર્દોષ નર એ જિનેશ્વર તીર્થંકર વિતરાગ પરમાત્મા છે. એ શું કહે છે? એ કહે છે કે આ વડગણા એટલે સંયોગ, એનો દ્રવ્યથી કે ભાવથી પણ વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય, એનાથી છૂટવાની જ ભલામણ છે. આ આત્મ સ્વરૂપનો નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે, અને આત્મ સ્વરૂપનો નિશ્ચય કરવા માટે ધર્મ છે, અને નિશ્ચય થયા પછી એમાં ઠરવા માટેનો ધર્મ છે. ધર્મના બે પાસા છે, આત્માની ઓળખ કરવી અને આત્મામાં સ્થિર થવું. સ્થિર થવા માટે જે ધર્મ છે એ ધર્મનું એડવાન્સ સ્ટેજ છે, અને પ્રાથમિક સ્ટેજ છે આત્મ સ્વરૂપની ઓળખ કરવી, અને એને માટેનું સાધનો બધા એ જ છે. વૈરાગ્યાદિ સફળ તો જો સહ આત્મજ્ઞાન, તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્ત માર્ગ એક જ છે. આ બધા સાધનો જે કયા છે, ધર્મના આધાર ઉપર જે કંઈ કહેવાયું છે તેની પહેલી ભૂમિકા આત્મ સ્વરૂપને ઓળખીને પ્રાપ્ત કરવાનું છે, બીજી ભૂમિકા ઓળખાયેલા સ્વરૂપમાં હવે સ્થિર થવાનું છે. બધું જ ઉપકારી છે, પણ કક્ષાએ, ભૂમિકાએ, પદવીએ, જેમ જેમ જીવ પોતાની પદવી પ્રાપ્ત કરે તેમ એ લાગુ પડે. એકાંતે કોઈ વસ્તુ નથી. વ્યવહારનો નિષેધ એકાંતે કરવાથી કોઈ કલ્યાણ નથી, કોઈનું કલ્યાણ નથી. આ જ માર્ગ હરિભદ્ર સૂર્ય યોગની ચાર દ્રષ્ટિ છે, એ મિથ્યાત્વના અવસ્થાની દ્રષ્ટિ છે, એને પણ યોગ દ્રષ્ટિ કીધી છે. અને પાંચમી દ્રષ્ટિમાં જીવને સમ્યકત્વ પ્રાપ્ત થાય છે, પણ કયા જીવને થાય? કે જે આ ચાર દ્રષ્ટિથી જે ગતાન જે માર્ગ કીધો છે એની અંદર જોડાય છે, અને ધીરે ધીરે પોતાના ભાવની શુદ્ધિ કરતો હોય છે. તો એક અવસ્થા એવી આવે છે કે એની સમ્યક દશા પ્રાપ્ત થતા એ સમ્યકત્વને પ્રાપ્ત કરે છે, પોતાના સ્વરૂપની પ્રતીતિ કરે છે. એને કહ્યું છે વેદ્ય સંવેદ્ય પદ, પાંચમી દ્રષ્ટિનું પદ વેદ્ય સંવેદ્ય પદ, પોતાનું પદ એને સંવેદનામાં આવે છે. એટલે ગુણથી, લક્ષણથી ને વેદનથી જે આત્માને જાણે છે, હજી બુદ્ધિશાળી તો ગુણથી ને લક્ષણથી જ જાણે છે, વેદનથી નહીં. પણ આત્માનું સ્વરૂપ વેદનથી જાણવાનું છે, એટલે અનુભૂતિના સ્તરમાં જવાનું છે. એ અનુભૂતિના સ્તરમાં ગયો હોતો નથી જે બુદ્ધિના આધાર ઉપર આત્મત્વ પ્રાપ્ત કરવાની વાત કરે છે, એ તો રોકાઈ ગયો છે, રોકી રહે એની જે બુદ્ધિ. આત્મ સ્વરૂપનો નિશ્ચય થવામાં અનાદિથી ભૂલ છે. આપણે ભૂલ કેટલી સરસ વાત મૂકી છે, અને એ નેટે ઉપાય શું? આ અનાદિની ભૂલ ટળે કેવી રીતે? તો કે છે, જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છંદે નિશ્ચય કરે તે છૂટવાનો માર્ગ નથી. આ કરુણા વાક્ય છે. તું કૈરા કર, તું કરે મય ના નથી, પણ જ્ઞાની કે છે એ છૂટવાનો માર્ગ નથી. તારે જો છૂટવું જ હોય તો આત્મ સ્વરૂપનો નિર્ણય યથાર્થ થવો જોઈએ, અને એ આત્મ સ્વરૂપનો નિર્ણય યથાર્થ ત્યારે જ થાય કે જેને આત્મા પ્રાપ્ત છે, આત્મા પ્રગટ છે, એવા પુરુષના બોધના આધારે થાય. માત્ર શાસ્ત્રો વાંચી લીધા, સ્વમતી કલ્પનાએ અને બધું યાદ રાખી લીધું, પ્રકૃતિ કેટલી ને આમ કેટલું ને તેમ કેટલું ને આવું બધું બુદ્ધિના વૈભવમાં પડી ગયું, એનાથી આત્મ સ્વરૂપનો નિર્ણય નહીં થાય. આત્મ સ્વરૂપ અંગેનો એ વ્યાખ્યાતા થઈ શકે, પ્રતીતિવાન ન થઈ શકે, એને પ્રતીતિ ન આવે. અહીંયા કે છે જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના. જ્ઞાની પુરુષનો સમાગમ, કૃપાળુ દેવે તો બધા જ સમસ્યાના ઉકેલ આપ્યા છે. અહો સત્પુરુષની મુદ્રા, વચનામૃત અને સત્સમાગમ, આ બધા ત્રણેય કોઈ પણ હોય એની મુદ્રા એ પણ જ્ઞાની પુરુષનો સમાગમ, એના વચનો એ પણ જ્ઞાની, એ બોધ સ્વરૂપ જ્ઞાની, અને ઓલા નિક્ષેપની અંદર ભાવ સ્વરૂપ જ્ઞાની, વિતરાગી મુદ્રા, એમાંથી બધું સમજાઈ જાય. જિનેશ્વર ભગવાનના દર્શન કરવાના છે તો એની વિતરાગી મુદ્રા, એના વિતરાગ સ્વરૂપના, એની નિર્ગ્રંથતાના દર્શન થાય છે, બધું સમજાઈ જાય. એના બોધની અંદર આ સત્ય સ્વરૂપ શું છે આત્માનું એ સમજાઈ જાય, અને પ્રત્યક્ષ હોય, સત્સમાગમ થતો હોય, આવા સત્સંગ જિજ્ઞાસુઓ ભેગા થાય અને આવા બોધના આધાર ઉપર સત્સંગ કરે તો દ્રષ્ટિ પ્રાપ્ત થાય, આત્માની મળી શકે છે. એ વિના સ્વચ્છંદે હું મારી મેળે ઘરે વાંચું છું, વાંચી લઈશ. એ કહે છે તે છૂટવાનો માર્ગ નથી, તું વાંચી લેજે, પંડિત થઈ જઈશ. કદાચ કોકને લાગશે કે આના કરતા વધારે પાવરફુલ છે, થઈ જશે, કઈ વાંધો નહીં, પણ છૂટવાનો માર્ગ નથી. તારે છૂટવું હશે તો આ મનની બધી ગાંઠો સ્વચ્છંદ સહિતની એ બધી ઓગાળવી પડશે, અને ઓગળે જ્યારે કોઈના શરણ નીચે બેસે. સત્સંગ એ પણ એક શરણ છે, સત્સંગ એ પણ એક શરણ છે. જો એમાં પોતાનું આધિપત્ય આવે તો એ શરણ ભાવ વયો જાય છે. એમાં પણ એટલી જ વિનમ્રતા હોવી જોઈએ, તો એ વાત આખી જુદી છે, સમજી લઈએ. અહીંયા આ બીજા પેરેગ્રાફમાં વાત કરી છે, ત્રીજો આજ પત્રને આપણે સમાપ્ત કરીશું. સર્વ જીવનું પરમાત્મા પણ છે એમાં સંશય નથી, તો પછી દેવકરણજી પોતાને પરમાત્મા સ્વરૂપ માને તો તે વાત અસત્ય નથી. પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથા તથ્ય પ્રગટે નહીં ત્યાં સુધી મુમુક્ષુ જિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે, અને તે રસ્તે યથાર્થ પરમાત્મા પણ પ્રગટે છે. જે માર્ગ મૂકીને પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી, તથા શ્રી જીન વિતરાગ સર્વજ્ઞ પુરુષોની આશાતના કરવારૂપ પ્રવૃત્તિ થાય છે, બીજો કોઈ મતભેદ નથી, મૃત્યુનું આવવું અવશ્ય છે. આત્મ સ્વરૂપના પ્રણામ. આ કૃપાળુ દેવની સમર્થાય વાળો પુરુષ સિવાય કોણ લખી શકે? આ દેવકરણજી એવા શાસ્ત્રોના જ્ઞાતા, એવા વ્યાખ્યાતા, એવા પ્રભાવી, હજારોની મેદનીને પ્રભાવિત કરી દે, એને વિશે લલુજી મહારાજને લાગ્યું કે સાહેબ ભારે થઈ છે, આને બહુશ્રુત પરમશ્રુત થવા માટે થઈને અન્ય શાસ્ત્રો વાંચવાનું કહ્યું. તો વેદાંત વાંચીને દેવકરણજીને હવે એવી ભ્રાંતિ થઈ ગઈ છે કે અહમ બ્રહ્માસ્મિ, અને એની કરુણા લલુજીને આવે છે, લઘુરાજ સ્વામીને. એને કૃપાળુ દેવને પત્ર લખ્યો કે પ્રભુ આમ થાય છે, અને લઘુરાજ સ્વામી પાસે તો એ ક્યાં એવું યોગબળ હતું કે એ દેવકરણજીને સમજાવી શકે, એટલે એણે તો કૃપાળુ દેવ ઉપર લખ્યો, પ્રભુ માર્ગદર્શન આપો. કૃપાળુ દેવે આ એનો જવાબ આપ્યો છે, લઘુરાજનો પત્ર છે કે દેવકરણજી હવે પોતાને અહમ બ્રહ્માસ્મિ માને છે, અમે જ બસ પરબ્રહ્મ છીએ, અને શ્લોક બોલે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત, આ બધાય ગુરુ પોતાને સાક્ષાત પરબ્રહ્મ માનીને બેઠા છે. આવું પેલી વાર નથી બહેનું, આવું દેવકરણજીના વખતે થયું હતું, આપણા માટે આ કોઈ પેલો કિસ્સો નથી. પરબ્રહ્મ માનીને બેસી ગયા છે, અને એના ભક્તો જે દ્રષ્ટિ રાગવાળા છે એમ જ માને છે. ઓહો પરમાત્મા સ્વરૂપ વાત છે હજી, દ્રવ્યનો સંયોગ ભાવથી ને દ્રવ્યથી સંયોગનો પરમ પરમ જ્ઞાનીને વિશ્વાસ નથી, ના તો વિશ્વાસ લઈને બેઠા છે. હજુ ઓળખવાની વાર છે, પરમાત્માના બોધથી વસ્તુના સ્વરૂપને વિચારીને નિર્ણય લેવો. એ કહે છે એટલે એણે આ પત્ર લખ્યો છે, આ પેરેગ્રાફ. આ પેરેગ્રાફ મુનિશ્રી તો શું કરે, લઘુરાજ દેવકર્ણજીને પંચાવી કે કૃપાળુ દેવે તમારા વિશે આમ લખ્યું છે. સર્વ જીવનું પરમાત્મા પણું છે એમાં સંશય નથી, તો પછી દેવકર્ણજી પોતાને પરમાત્મા સ્વરૂપ માને તો તે વાત અસત્ય નથી. જો જવાબ લખવાની પદ્ધતિ, દેવકર્ણજી જો કહેતા હોય કે હમ બ્રહ્માસ્મી તો એ ખોટું નથી કહેતા. કાલે નયની એક વાત આવી હતી, બધા મિથ્યા દર્શન, બધા મિથ્યાનો સરવાળો એ જીન દર્શન છે, કઈ ખોટું નથી. સર્વ જીવ છે સિદ્ધ સંત, મારે આત્મસિદ્ધિની શું જરૂર છે? આત્મસિદ્ધિ તો જીવનું સિદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવા માટેનું શાસ્ત્ર છે ને, પણ એમાં ભગવાને કહી દીધું છે કે સર્વ જીવ છે સિદ્ધ સંત. હવે મારે જરૂર નથી, તો એકાંતિક વાક્ય પકડી લઈએ એમ અહમ બ્રહ્માસ્મી. તો અહીંયા કૃપાળુ દેવ જવાબ આપે છે, એટલી સરસ રીતે સમજો જ્ઞાનીની આ યુક્તિ પ્રયુક્તિ. એક કે છે કે એમાં કોઈ સંશય નથી, બધા જ જીવો પરમાત્મા છે, એકલા દેવકર્ણજી શું કામ? પ્રભુ આપ પરબ્રહ્મ છો તો અમે કે પરબ્રહ્મ નથી, અમે પરબ્રહ્મ છીએ અને અમારી બ્રહ્મણા કઈ જેવી તેવી છે, તમને પરમાત્મા માનીએ છીએ. કોઈ શંકા નથી, તેથી જો એ વાત માને, પોતાને પરમાત્મા સ્વરૂપ માને તો તે વાત અસત્ય નથી. હવે જો આને કહેવાય વિવેક, પણ જ્યાં સુધી તે સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ યથા તથ્ય પ્રગટે નહીં ત્યાં સુધી મુમુક્ષુ જિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે. ભાઈ પરમાત્મા જ છો, સિદ્ધ જ છો તું, પરંતુ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ્ય જેમ છે તેમ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાધ સ્વરૂપ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખદામ, આને અમે કહીએ છીએ તું સિદ્ધ સ્વરૂપ છું. આવું સ્વરૂપ યથાતથ્ય પ્રગટે નહીં ત્યાં સુધી મુમુક્ષુ કામ એક આત્માર્થનું બીજો નહીં મન રોગ જિજ્ઞાસુ ભવે ખેદ અંતરદયા. પોતાના આત્માના અનંત પરિભ્રમણનું, અનંત કાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે તો સારું. કેવી રીતે આ થાય? જીવને માર્ગ મળ્યો નથી, અનંત પરિભ્રમણ કરવા છતાં શું કરવાથી તે માર્ગ મળે? આ જિજ્ઞાસા મળ્યો નથી એટલું જ નહીં, પણ હવે હું શું કરું તો મને માર્ગ મળે, છૂટવાનો માર્ગ મળે, હું શું કરું તો છૂટું, આ જિજ્ઞાસા છે. બુઝી ચહતે જો પ્યાસ કો હૈ બુઝન કી રીત, પાવે નહીં ગુરુ ગમ બિના એહી અનાદિ સ્થિત. પેલા તને બુઝવાની ચાહ છે, મુક્તિ મોક્ષ આત્મા પરમાર્થ આ બધી વાત ગમે એટલે કરે, જિજ્ઞાસા કેટલી છે? જો વાત એ વાત છે, જિજ્ઞાસા કેટલી છે? બ્રાહ્મણી વેદના જાગી છે, કામ એક આત્માર્થનો બીજો નહીં મન રોગ માત્ર મોક્ષ અભિલાષ, આ સ્થિતિ તો મુમુક્ષુની ને જિજ્ઞાસુની કીધી છે. સિદ્ધપદ તો ઘણું દૂર છે, પરમાત્મા સ્વરૂપ તો ઘણું દૂર છે, પ્રારંભ અહીંથી છે કે એને જગતની તમામ પ્રકારની મોહાશક્તિથી એ મૂંઝાય છે. આપણે મૂંઝાતા નથી, મૂંઝવીએ છીએ જગતને. રોજે રોજ આપણા થકી કોકને એવો એને પાડી દીધો, હવે થઈ ગયો. તને હજી જગતને મૂંઝવવામાં રસ છે, તું જગતથી મૂંઝાયો નથી. એ કહે છે તે સ્વરૂપ યથા તથ્ય પ્રગટે નહીં ત્યાં સુધી મુમુક્ષુ જિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે. પોતાને પરમાત્મા માનવા કરતા પોતાને મુમુક્ષુ માનવો, જિજ્ઞાસુ માનવું તે વધારે સારું છે. આ સમજાય છે? તે વધારે સારું છે, વધારે. કૃપાળુદેવ શબ્દ કોઈ એમને ન મૂક્યો, સાહેબ પણ હું પરમાત્મા છું, આત્મા સૌ પરમાત્મા ભલે રહ્યો, પણ અત્યારે એમ કે હું મુમુક્ષુ છું, મારે પરમાત્મા પણ પ્રાપ્ત કરવું છે, તો વધારે સારું કહ્યું હું પરમાત્મા છું કે હું મુમુક્ષુ છું. એ રહેવું એમ કીધું છે, માનવું નથી કીધું. મુમુક્ષુ તરીકે રહેવું એટલે એ પુરુષાર્થ યોગ્ય અવસ્થા છે. એમાં કહ્યું છે કે સર્વ પ્રકારની મોહાશક્તિ મુંજાઈને, પછી બીજું અડધું વાક્ય છે, અને એક મોક્ષને વિશે જ યત્ન કરે આ રહેવું. હવે એનો બધો જ યત્ન, બધો જ પ્રયત્ન, બધો જ પુરુષાર્થ શેના માટે છે? એક મોક્ષને વિશે જ છે. આ મુમુક્ષુનું બીજું પાસું છે, એ રહેવું એ બીજું પાસું છે. રહેવું એ વર્તના છે, તે વધારે સારું. અને તે રસ્તે યથાર્થ પરમાત્મા પણ પ્રગટે છે. કયા રસ્તે? મુમુક્ષુતાના રસ્તે, જિજ્ઞાસુ પડેલા રસ્તે શું પ્રગટે છે? યથાર્થ પરમાત્મા પણ. તું પરમાત્મા છો એ બધું બરોબર છે, એમાં કઈ અસત્ય નથી, પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ્ય ન પ્રગટે ત્યાં સુધી મુમુક્ષુ રહેવું, જિજ્ઞાસુ રહેવું વધારે સારું છે. અને એ જ રસ્તે ખરેખર તો પરમાત્મા પણ પ્રગટે છે, યથાર્થ પરમાત્મા પણ પ્રગટે છે. જે માર્ગ મૂકીને પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી. જે માર્ગ મુમુક્ષુતાનો માર્ગ, જિજ્ઞાસુનો માર્ગ મૂકીને પ્રવર્તન કરવાથી તે પદ મૂળ શુદ્ધ તે આત્મપદ સયોગી જીન સ્વરૂપ ઈચ્છે છે જે જોગીજન અનંત સુખ સ્વરૂપ પ્રણમું પદ તે વરતે જય તે. આ પદ અનંત સુસંત અને યોગીઓ અનંત કાળ સુધી ઈચ્છે છે, એને માટે ધ્યાન ધરે છે, તપ કરે છે. આ પદ કયું છે? તો કે પરશાંતિ અનંત સુધામય જે. આવું પદ, એ પદ એ તો છે આત્મપદ. પ્રણમું પદ તે વરતે જે, એ પદનું ભાન થતું નથી. મુમુક્ષુ અને જિજ્ઞાસુપણાના રસ્તે એ છોડીને, એ માર્ગ મૂકીને સીધો જ્ઞાનીનો માર્ગ લે, પોતાને તથાકથિત જ્ઞાની થવા માંડે, પંડિત થાય, વિદ્વાન થાય, મુમુક્ષુ મટી જાય, જિજ્ઞાસુ મટી જાય. કારણ કે હું જ બધું જાણું છું તો પછી જિજ્ઞાસા છે નહીં. હવે તો કોઈની જિજ્ઞાસા હોય તો કયો મને ખ્યાલ આવે છે. આ જિજ્ઞાસુ તો જ્યાં સુધી યથાર્થ પરમાત્મા પદ પ્રાપ્ત નથી ત્યાં સુધી એની જિજ્ઞાસા મળતી નથી. પ્રભુશ્રી તો આવી સાદી સાદી વાત, એ તો એટલા ભડા ભોળા આદમી ભદ્રિક હતા, અને એ ભક્તમાન જીવ હતા. જેમ કૃપાળુ દેવ જ્ઞાનાવતાર હતા, એમ લઘુરા સ્વામી ભક્તાવતાર હતા. એટલે એમણે તો કહ્યું છે, બારમાં ગુણસ્થાનકના અંત સુધી આપણે બધા મુમુક્ષુ છીએ અને સાધક છીએ, બીજી કોઈ પદવીમાં પડશો નહીં, કે બીજી કોઈ પણ પ્રકારની પદવી કે સ્થાન કે વિશેષ પ્રત્યે ક્યાંય એનામાં રતિભાવ લાવવા દેશો નહીં. બારમાં ગુણસ્થાનકના અંત સુધી આપણે બધા સાધક છીએ, કોઈ આગળ છે કોઈ પાછળ છે, પણ બધા એક જ રસ્તાના યાત્રિકો છીએ. અને એની અંદર આવા ભેદ કરવાના. એટલે એને કહ્યું કે અમે પણ તમારા ગુરુ થતા નથી, પણ દિંગ ધણી જે અમે ગુરુ માન્યો છે એ જ તમારા ગુરુ છે. પ્રભુ શ્રી જેવા આવા મહાન આત્માઓ પણ આ પદથી પાછા વળ્યા તો બીજા જીવો કઈ રીતે કે છે ના ના અમે આ તમારે, એ કે છે કે અમે ગુરુ નથી. તમારો ગુરુ, આપણા બધાનો ગુરુ, આપણા સૌના ગુરુ એક જ છે. અમારે ગુરુ તત્વ એટલે અમને સંપૂર્ણ યથાતથ્ય આત્મ સ્વરૂપ અને એનો મોક્ષનો માર્ગ, એ જીવ આત્મ સ્વરૂપ એ પોતાનું પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત કરાવે, જેથી પ્રાપ્ત થાય એને મોક્ષ માર્ગ કહેવાય. આ મોક્ષ માર્ગ બતાવનારો આ કાળની અંદર શ્રીમદ રાજચંદ્ર કૃપાળુ દેવ એ અમારો ગુરુ છે. જ્યાં સુધી અમે એ માર્ગ પ્રાપ્ત, એ માર્ગે ચાલીશું, એ પદ પ્રાપ્ત નહીં કરીએ. એ કહે છે એ મુમુક્ષુ પદ અને જિજ્ઞાસુ પદ છોડીને ચાલવાથી તે પદનું ભાન થતું નથી. જે માર્ગ મૂકીને પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી. કૃપાળુ દેવ કહે છે કે આત્મા સ્વરૂપનું પદનું ભાન પણ ઓળખાશે, ભાન નહીં થાય. અને જ્યાં સુધી અભાન છે ત્યાં સુધી એ સંયોગમાં છે. बंद मोक्ष संयोग थी ज्यां लग आत्म अभान। आत्मा ज्यां सुधी अभान छे स्वपद नु भान नथी त्यां सुधी आ बंद मोक्ष नी परंपरा, जन्म मरण नी परंपरा, भव नी परंपरा, गति अगति नी परंपरा चालू छे। एक छे ते पद नु भान थतुं नथी અને પછી એકદમ બહુ જ જેને કહીએ આકરું વાક્ય છે। આનાથી વધારે જ્ઞાનીનો ઠપકો આપણને શું હોય, અને આનાથી અધમ પાપ કયું હોય। એ કહે છે તથા આવું માનવામાં આવે પોતાને પરમાત્મા પણ મુમુક્ષુ પણ જિજ્ઞાસુ પણ મૂકી અને પ્રવર્તન થાય તો કે છે આ બધું પદનું ભાન તો નથી થતું, પણ જૈન વિતરાગ સર્વજ્ઞ પુરુષોની આશાતના કરવારૂપ પ્રવૃત્તિ થાય છે, બીજો કોઈ મતભેદ નથી। અમને દેવકરણજી સાથે કોઈ મતભેદ નથી, એક મતભેદ છે કે આ પદનું ભાન થશે નહીં, અને એ નહીં થાય એટલું જ નહીં પણ ત્યાં સુધી આ પદની સંપૂર્ણ સિદ્ધિને પ્રાપ્ત કરેલા એવા વિતરાગ સર્વજ્ઞ પુરુષોની આશાતના થશે। અને આ જીવ ઘણા પાપો સંસારમાં કરે છે, પણ સૌથી મોટું પાપ અનંતાનુબંધી એ આવા જ્ઞાની પુરુષોની અવજ્ઞા અને અવગણના કરવારૂપ, આસાતના કરવારૂપ પાપ, એથી ઉત્કૃષ્ટ પાપ નહીં કોઈ સૂત્ર ભાષણ જીશ્યો, ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરીખો। આનંદ ગંજી મહારાજ પોકારીને કહે છે કે ન થાય તો દુનિયાના પાપ તો હળવા છે, એનાથી છૂટી જાય છે। સંસારના ભોગ ઉપભોગ કરીએ સમજતા નથી, છૂટતું નથી, મોહ દશા છે, એ બધા પાપો તો આવશે ને જશે, પણ અનંત કાળ સુધી જીવને સંસાર છોડવા નહીં દે અને પદનું ભાન નહીં થવા દે જો જ્ઞાની પુરુષની અવજ્ઞા, સતદેવ સતધર્મ અને સત ગુરુ એની જો અવજ્ઞા, આસાતના એની વિરાધના એ જો થઈ તો કે છે આ આસાતના કરવારૂપ અને આસાતનાના પાપ બહુ ભયંકર છે। સંસારના પાપો એ તો હજુ એના ઘણા ઉપાયો છે, આ તો એનું એવું મિથ્યાત્વ એ કે છે દર્શન મોહનીયમાં અંતરાય પડે, અને અંતરાય પડે એટલે જીવને સમ્યક દર્શન થવા ન દે, બાકી બધી અવસ્થા આવે એટલે પદનું ભાન ન થાય। પદનું ભાન ન થાય ત્યાં સુધી સંસારનો અંત આવવાની કોઈ સંભાવના છે? સંકેત વિના કેવળ જ્ઞાન નથી, મિથ્યાત્વ ટળે એ સંકેત અવસ્થા છે, ઘાતી કર્મો ટળે તે કેવડી અવસ્થા છે, અને દેહ આદિનો આત્યંતિક વિયોગ થાય એ સિદ્ધ અવસ્થા છે। આ ત્રણેય અવસ્થા આ પ્રાપ્ત જ્ઞાનીની થાય છે, તો સર્વપ્રથમ તો એને મિથ્યાત્વ ટળવું જોઈએ। આ મિથ્યાત્વને મહાપાપ મહારોગ કીધો છે, અને એ મિથ્યાત્વ આ છે, પદનું ભાન ન થવું અને પદનું ભાન ન થાય એવા બંધ થવા, આ મિથ્યાત્વ છે। તો એ બંધની અંદર અનેક પ્રકારની અંદર એક પ્રકાર શ્રી જીન વિતરાગ સર્વજ્ઞ પુરુષોની આશાતના કરવારૂપ પ્રવૃત્તિ, પોતે પરમાત્મા છે એ નિશ્ચયથી સત્ય છે, પણ વ્યવહારથી જ્યાં સુધી તે પરમાત્મા પદ યથાર્થપણે તે સ્વરૂપ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મુમુક્ષુ જિજ્ઞાસુ રહેવું વધારે સારું છે, એ માર્ગ મૂકીને પ્રવર્તવાથી આગળ વધી ગયો, એ પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી। તથા શ્રી જીન વિતરાગ સર્વજ્ઞ પુરુષોની આસાતના કરવારૂપ પ્રવૃત્તિ થાય છે, બીજો કોઈ મતભેદ નથી। અમને એ અહમ બ્રહ્માસ્મિ કહેતા હોય તો કઈ વાંધો નથી। પછી એક વાક્ય એવું હિન્ટનું આપ્યું છે કે વાંચનાર જો ખરેખર વિચારક હોય તો થતરી જાય, મૃત્યુનું આવવું બસ આ બધામાં કાળક્ષેપ કરશું, આવા અજ્ઞાનની અંદર બપમમાં ને બપમમાં જિંદગી વહી જશે, આયુષ્ય અલ્પ છે, અનિયત છે, આવા જ બધા ચૂથણા ચાળા કરવામાંથી જ જો રહી જશું તો કે છે મૃત્યુ તો કાલ આવીને ઊભું રહેશે, હાથમાં આવેલો અવસર ચાલ્યો જશે। ભાઈ કરવાનું છે કરી લે, બાકીની ભાંજગડમાં ત્યાં પડ્યો હતો. પ્રયોજન ભૂત સિદ્ધ કરી લે, અવસર નથી. પુરુષાર્થની માત્રા મંદ છે, કર્મનું બાહુલ્ય ઘણું છે, કાળ વિકટ છે, કેવડીના વિરહ છે. સત્પુરુષો પણ શોધ્યા મળતા નથી. તે સમયે હાથમાં જે સત્ય પુરુષ બોધરૂપ જે પ્રગટ છે એને મૂકીને ક્યાં તું ચારે બાજુ દોડાદોડ કરસ? સમજવા પ્રયત્ન કર. એટલે અહીંયા એવી વાત મૂકી છે કે મૃત્યુનું આવવું આવે, કે આ બધી ચર્ચાના અંતમાં એ છે કે ભાઈ હું કહેનારો અને તમે સાંભળનારા આ બધાને મૃત્યુ ક્યારે આવશે ખબર નથી. તો અત્યારે શું કરવું? તો બિન પ્રયોજનભૂત વાત હોય તો એની અંદરથી જીવને વાળી લેવો, અને જે કરવા યોગ્ય છે મુમુક્ષુ જિજ્ઞાસુ રહી અને સિદ્ધપદ પ્રાપ્ત કરને, બાકીની વાતને ગૌણ કરો. અદભુત કરુણા સભર એક પત્ર મુનિ ઉપર લખાયો, બીજા મુનિના સંદર્ભનો આ પત્ર, લઘુરાજ સ્વામી ઉપર લખાયેલો પત્ર અને દેવકર્ણજી જેવી પ્રતિભા સંપન્ન જે મુનિરાજ છે એના ઉપરનો આ સંકેત, આ આખો પત્ર, અને જગતના જીવોને કે આત્મ સ્વરૂપનો નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે, આ જીવની અનાદિની ભૂલ ઉપર નિર્દેશ કરે છે. અને એ કેવી રીતે થાય? તો આચારાંગ સૂત્રનો ત્યાં આપીને આધાર આપીને કહે છે કે બસ આ વિચાર કે આ જીવનું ખરું સ્વરૂપ શું છે, એ ક્યાંથી આવ્યો છે, કેવી રીતે ઉત્પન્ન થયો છે, ક્યાં જવાનો છે, એનું ગંતવ્ય શું છે, એનું ઉત્પત્તિ સ્થાન શું છે, કયા સંયોગોથી આ જીવ ઉત્પન્ન થયો છે? કોઈ સંયોગોથી નહીં, જેની ઉત્પત્તિ થાય નાશન તેનો કોઈ માં, તેથી નિત્ય સદાય અવિનાશી છે. કોઈ સંયોગ લક્ષ્યગત થતા નથી. માટે આ વિચારની અંદર ચાલતું અનાદિની ભૂલ આ છે કે જગત આખાનો વિચાર કરવામાં વર્ષોના વર્ષો ગાયડા છે, પણ ક્યારેય સ્વ સંબંધી પોતા સંબંધી વિચાર આ જીવ કરી શક્યો નથી, અને એ જ એને સંસાર પરિભ્રમણનું કારણ છે, આ પોતા સંબંધી વિચાર. એટલે કૃપાળુ દેવે મંત્ર રૂપે આદેશ આપ્યો કે કર વિચાર તો સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.